अवसंभव भीति भेदनम सुख संपात करुणानिकेतनम व्रतदान तपक्रिया फलम सहजानंद गुरुम भजे सदा पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः सहजानंद स्वामी महाराज
ગુરુજીએ વાત કરી હતી કે આપણામાં ગમેલી કળા આવડત આવે અને ભગવાન સત્તા સંપત્તિ આપે તો પણ કોઈ પ્રકારનું અભિમાન ન કરવું અને સૌને દાસ થઈને રહેવું.
કાલે મહારાજે ધર્મદાદાને એવું કીધું કે મને તપ ત્યાગ વૈરાગ બહુ વાલા છે અને ભોગો તો મને રોગ અને ઝેર જેવા લાગે છે.
ધર્મ નિયમ વાળા અને પ્રેમ વાળા એટલે કે ભક્તિ વાળા એ ભગવાનને બહુ ગમે છે.
કાલે એવી વાત આવી હતી કે આપણે મન ધાર્યા પંચવીસે ભોગ બધા ન ઈચ્છવા જોઈએ, ખાનપાન ન ઈચ્છવું જોઈએ, કારણ કે મન ધાર્યું ક્યારે મળવાનું જ નથી.
મહારાજ કે અમને તપ અને ત્યાગ અતિ વાલા છે અને જ્યારે જગતના જીવને એ અતિ ઝેર જેવા લાગે છે.
ગુરુજી કે સંતો ભક્તોમાં હેત છે એ સાચું નજીકપણું છે.
ગુરુજી કે ઉગ્ર સ્વભાવ વાળા છે એ પોતાને પણ સુખ નથી થતું અને પોતાના માતા પિતા હોય ગુરુ હોય કે સત્સંગમાં હોય કોઈને સુખ થતું નથી, માટે ઉગ્ર સ્વભાવનો ત્યાગ કરો.
શ્યામ મહારાજે ધર્મ પિતાને કીધું કે જે મારા સંબંધમાં જે આવ્યા છે એ સર્વે નિષ્પાપ બન્યા છે.
ધર્મ દાદા જયારે અંતકાળ આવ્યો હતો ગુરુજી એમાંથી આપણે એવી શીખ લેવી કે જયારે આપણો અંતકાળ આવે ત્યારે આપણે કોઈને કઈ કેવું હોય તો એમને બોલાવીને કહી દેવું કે એમને લખીને દઈ દેવું અને પછી છેલ્લે આપણી બધી વૃત્તિ ભગવાનમાં જોડી દેવી.
જગતમાં કેવા મનુષ્ય દુર્લભ છે?
જગતમાં સંતોષી માણસ દુર્લભ છે.
ધર્મદેવને દેહ છૂટવાનો ભય કેમ ન રહ્યો?
એમને ભગવાનનું સ્વરૂપ ઓળખાઈ ગયું પછી ભય ન રહ્યો.
ભય વસ્તુ જુદી છે, ચિંતા વસ્તુ જુદી છે. તો રામપ્રતાપભાઈ કોલ આપ્યો એટલે એમને ઘનશ્યામ બાબતની અને ઈચ્છારામ બાબતની ચિંતા ટળી, પણ ભગવાને દિવ્ય દર્શન દીધું અને પોતાનું સ્વરૂપ ઓળખાયું તેથી એમને મૃત્યુનો ભય ટળી ગયો. અંત સમયે વિયોગનું દુઃખ ટાળવા ધર્મદેવને શ્રીહરિએ શું વર આપ્યો?
ઘનશ્યામ મહારાજ એવો વર આપ્યો કે હું સદાય હું જે હશ તમારી સેવામાં તમને સાથે રાખીશ.
આ લોકોના પરલોકમાં આપને મારો વિયોગ ક્યારેય નહીં થાય. હું હોઈશ ત્યાં આપ હશો અને જે આપ હશો ત્યાં હું હોઈશ. આપણે બંને પ્રેમરૂપી દોરીથી બંધાઈને સાથે રહેશું. યોગ કોને કહેવાય અને વિયોગ કોને કહેવાય? કાલની કથા અનુસારે ઉત્તર આપો.
કાલ વાત જ કે ભેળા રહેતા હોય પણ જો આપણને પ્રેમ ન હોય તો એ વિયોગ છે, અને દૂર રહેતા હોય તેમ છતાંય જો પ્રેમ હોય તો એ યોગ છે.
ચંદ્રમાનું અને પોઈન્ટનું દ્રષ્ટાંત દીધો. ચંદ્રમા ક્યાંનો ક્યાંય આકાશમાં રહે છે અને પોઈન્ટનું તો અહીંયા સરોવરમાં પાણીમાં હોય છે ધરતી ઉપર, પણ એની વૃત્તિ જો એની સાથે જોડાયેલી છે તો એ દૂર હોવા છતાંય ભેળા છે, અને વૃત્તિ જો એકબીજામાં પ્રેમથી લાગણીથી ઓતપ્રોત ન હોય તો આલિંગન લઈને બેઠા હોય તો પણ છૂટા જ છે, તે યોગ ન કહેવાય. એટલે ભગવાને એમ કહ્યું કે પિતાશ્રી તમને મારામાં હેત છે તેથી મને તમારામાં હેત છે, માટે આપણી બેયની હેતથી વૃત્તિઓ સદૈવ ભેળી રહેતા આપણે ભેળા જ છીએ, કદી તમને મારો વિયોગ થશે નહીં. આ ભેળા રહેવાની અતિ અનુપમ ટેકનિક છે, અને જો આ ટેકનિક નથી શીખ્યા તો ભગવાન અને આત્મા એકબીજાથી અણુય છેટા ન હોવા છતાં એને હંમેશા દૂરના દૂર જ રહે છે. અને આ ટેકનિક વાળાને કોઈ કાલે પરમેશ્વર દૂર હોતા નથી, એને હરિનો વિયોગ થતો જ નથી. પણ આ શ્રીહરિના સ્વરૂપમાં વૃત્તિ ઓતપ્રોત રાખવાનો જે અભ્યાસ, જે ટેકનિક, જે લટક એને જે નથી શીખ્યા એને ભગવાન દૂર લાગે છે. ભગવાન એવા છે કે એના વિનાની કોઈ જગ્યા નથી, એનો વિયોગ કોઈને છે જ નહીં, બધાયને એનો સતત યોગ જ છે. પરંતુ જે ભગવાનને ભૂલી જાય છે એ ભગવાનથી દૂર થઈ ગયો કહેવાય, અને જે ભગવાનને સંભાળે છે તેને ભગવાનનો યોગ થયો કહેવાય. ભગવાનને સંભાળ્યા વિના યોગ થતો જ નથી. અને આમ તો ભગવાન કોઈથી અણુએ દૂર છે નહીં. વાત તો એટલી જ છે કે આપણે એનામાં સ્મૃતિ રાખવી, એ મય રહેવું, એને અર્પાઈ રહેવું, એને આધીન રહેવું, એના સ્મરણમાં, ચિંતનમાં, સેવામાં, મરજીમાં રહેવું, તો ભગવાન આપણે માટે છે. પ્રત્યક્ષ, પ્રગટ, પ્રમાણ, સાક્ષાત આપણે એના યોગમાં છીએ. અને જો એમ નથી તો ભગવાન હોવા છતાં આપણે ભગવાન નથી. કાં તો ક્યાંક બીજે છે ભગવાન આપણા માટે, પ્રત્યક્ષ નથી. સમજણથી જેવા સુખી થવાય છે એવા તો કોઈ વાતે સુખી થવાતું નથી. અને ભગવાનનું સ્વરૂપ જ સમજણ છે. ગેરસમજણ જેવું દુઃખ પેદા કરનાર કોઈ કારખાનું દુનિયામાં નથી. સમજણની ફેક્ટરી સતત જથ્થાબંધ સુખને પડેક કરે છે. પરંતુ જેને પરમાત્માનો મહિમા ન હોય એને ભગવાન મળ્યા હોય તોય શાંતિ ન હોય અને અહો અહોપણું ન હોય. ત્યારે પરમાત્માને બહુ દુઃખ થાય છે કે હવે આને હું શું આપીને શાંતિ પમાડું, હું ખુદ મળ્યો તો પણ આને અધૂરું રહ્યું, હવે શું દૈન પૂરું કરવું. મહારાજે કહ્યું કે બાળક હોય એના હાથમાં ચિંતામણી કે સોનામોર કે કંઈક ગમે તે કિંમતી કોહિનૂર હીરા જેવી વસ્તુ આપો પણ એને કિંમત ન હોય, એથી એને એનો આનંદ ન હોય. એમ ભગવાનની કિંમત જો સમજાય તો જ ભગવાનનો આનંદ આવે. બાકી ભગવાન ભેટીને બેઠા હોય ને આપણને તોય આપણને કંટાળો ચડે. એકડીક આઘા જાઓ પણ જો ભગવાનની કિંમત મનમાં સમજાઈ ગઈ હોય તો એમને સંભાળતા જ અંતરમાં ટાઢું ટાઢું થાય ને સુખનો પાર ન રહે. અને દર્શન એ તો રોમે રોમ આનંદ છલકે, પછી તે શ્રીહરિ બોલાવે કે ન બોલાવે, હામું જોવે કે ન જોવે, પણ દર્શન માત્રેથી એને આનંદનો એટલાન્ટિક હિલોળા લે. જો ભગવાનનો મહિમા હોય, કિંમત સમજાણી હોય તો પોતાના મોટા ભાગ મનાય, નહીતર ભગવાન એને વશ વર્તતા હોય ને તોય મનમાંથી ઝાંખપ ન જાય. એમ થાય કે હું પણ એમાં, હવે એમાં હું નો દીકરો થામાં ભગવાન કોણ છે ને કેવા છે એને જરા સમજ, અને એ પ્રભુ તારું ધાર્યું કરે છે, તારી ઈચ્છાઓ પૂરી કરે છે, તને સુખ થાય એમ બધું ગોઠવી દે છે, કરી દે તોય તને સુખ નથી. આને ભગવાન નથી સમજાણા, કદાચ પ્રેમ થઈ ગયો છે ભગવાનમાં કોઈ કારણ વસાત, પણ ભગવાનનું એને જ્ઞાન નથી થયું. માટે મોટા સંતો કહેતા કે પ્રેમીનું હાચવવું પડે અને જ્ઞાનીની તો ચિંતા જ નહીં. અને પ્રેમીનું તો ટાંકાનું પાણી થઈ રહે, અને જ્ઞાની તો પાતાળિયો કૂવો કહેવાય. બોલો. માટે કથા વાર્તાને યાદ રાખવી, સમજણી કેળવવી એ કરવા જેવી વાત છે. આજે સંવત 2067 શ્રાવણ સુદ 14 શુક્રવાર છે, તારીખ 12/8/11. પૂર પહેલો ને તરંગ 77મું ધર્મદેવનો પુત્રોને ઉપદેશ. શ્રીહરિએ ભાઈઓને હિતની વાત કહી. આ તરંગ જ્ઞાનનો છે અને થોડો મોટો છે, ધ્યાનથી બધા સાંભળજો. ઉત્તમ રાજાએ હાથ જોડીને પૂછ્યું ત્યારે શ્રી મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિ પાસે જે સાક્ષાત સાંભળી હતી તે ધર્મદેવની વાતને કહી. ખુદ મહારાજે કહેલી મુક્તાનંદ સ્વામીને એ ઓરિજિનલ વાત ઉત્તમ રાજાને મુક્તાનંદ સ્વામી કહેવા લાગ્યા. ધર્મદેવે પુત્રોને કહ્યું, શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરજો. એકાદશીની રાત્રિનો જાગરણનો સમય છે. ઘનશ્યામ તો પિતાની પાસે ચરણ સેવા કરતા હાજર જ હતા. પ્રભુએ સંકલ્પ કરીને પિતાને પોતાનું જ્ઞાન આપ્યું. પિતા ભાવ વિભોર થઈ ગયા. તરત જ પોતાના બે દીકરાને બોલાવ્યા, ઘનશ્યામથી મોટાને અને ઘનશ્યામથી નાનાને. એને પોતે પોતાની ઉત્તમમાં ઉત્તમ મૂડી, ભગવત જ્ઞાનરૂપ જે મૂડી, તે બે છોકરાને આલી. અને થોડી શિખામણી આલી. હજી ધર્મદાદા વિશેષ વાત કરે છે કે હે છોકરાઓ, શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરજો. ભગવાન સર્વમાં વ્યાપીને રહ્યા છે એમ જાણીને તેમને વિશે હૃદયમાં દિવ્ય ભાવ લાવવો. ભગવાન બધામાં બેઠા છે એમ જાણીને તેમને વિશે દિવ્ય ભાવ લાવવો, પ્રભુમાં દિવ્ય ભાવ લાવવો. જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરેલી હોય પોતાના ઈષ્ટદેવ સમજીને તેને પૂજવી અને માનવી. મેં જે તમને પ્રથમ સાધારણ મંત્ર કહ્યો છે તે શ્રી કૃષ્ણ ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર છે. તે તમે આ ઘનશ્યામનો જ મંત્ર માનીને જપજો. અહિંસા ઇત્યાદિ ધર્મ નિયમોને સમજીને પાળજો. સ્વધર્મમાં તત્પર થઈને રહેજો. અત્યંત સ્નેહ સાથે ભગવાનનું ભજન કરજો. આટલી મેં તમને આજ્ઞા કરી. મારું અંત વખતનું આટલું તમે માનજો. જો તમે આ પ્રમાણે વર્તન રાખશો તો તમારો મોક્ષ થશે. આ લોકમાં સુખી થશો કે રૂપિયાવાળા થશો કે બંગલાવાળા થશો, તમારી માન મોટાઈ આબરૂ વધશે એવી વાત ન કરી. કહ્યું તમારો મોક્ષ થશે. મોટા પુરુષોને જીવના મોક્ષ ઉપરનું તાન હોય અને નાના માણસોને આ લોકના ભૌતિક સુખનું અને માન મોટાઈનું તાન હોય. આટલો નાનાને મોટાને તફાવત છે. તમારો મોક્ષ થશે અને કોટી ગણું તમારું અપાર શ્રેય થશે. બંને તત્પર થઈને ધર્મમાં રહેવું, ક્યારેય અધર્મ અને માર્ગે ચાલવું નહીં. તમારે બેય અક્રોધાય કૃષ્ણ હે યે હું સદા શાંત સ્વભાવ હે તે શસ્ત્ર ધરી કે યુદ્ધ નહીં કરહી સાધુ સ્વભાવ ગુણ અનુસરહી અક્રોધાયઃ કૃષ્ણ હે યે હું સદા શાંત સ્વભાવ હે તે ધરી કે યુદ્ધ નહીં કરહી સાધુ સ્વભાવ ગુણ અનુસરહી આ ઘનશ્યામ અક્રોધ છે એટલે કે શાંત છે. એમનો સ્વભાવ બહુ શાંત છે અને શાંત સ્વભાવ એ કૃષ્ણનું સ્વરૂપ છે. શસ્ત્રધારી થઈને ક્યારેય યુદ્ધ કરવું નહીં. સાધુ સ્વભાવના ગુણોને અનુસરવું. હરિ લેવત અવતાર હિ જીતના વિપ્રવા ક્ષત્રિ મેં તીતના સબ ગુણ મેં સંત ગુણ અધિકાઈ બડે નૃપ દેવ લગત પાઈ. ભગવાન ક્ષત્રિમાં કે બ્રાહ્મણમાં અવતાર ભલે લે પણ સર્વ ગુણોમાં સાધુતાનો ગુણ અધિક છે, શ્રેષ્ઠ છે. મોટા રાજાઓ અને દેવો પણ સંતોને પગે લાગે છે અને સાધુ ગુણવાનને ભગવાનના અવતારે આદર કરે છે. અત્યારે તે સાધુતાના ગુણોનો નાશ થયો છે જગતમાં. જે સંતો કહેવાય છે તે પણ સ્ત્રીધનના દાસ થઈ ગયા છે. બીજા જે ત્યાગી કહેવાય છે તે પણ ધનના દાસ થઈ ગયા છે. ધન નારી દઉં નર્ક કે દ્વારા સો મગ ચલે ભેખ હિ સારા. ધન અને નારી આ બંને નરકના મોટા દરવાજા છે. બધા જ ભેખધારીઓ હાલ આ જગતમાં જોઈએ તો ઘણું કરીને તે ધન અને સ્ત્રીને માર્ગે જ ચાલ્યા દેખાય છે. હવે જે મુમુક્ષુ જીવ હશે તેનું મોક્ષ કઈ રીતે થશે? મોક્ષ માર્ગનો નાશ થયો છે. ધર્મદાદા આવી વાત કરે છે. આમ ભગવાને શ્રીહરિએ વિચાર કર્યો કે જીવનો મોક્ષ કેમ થશે, બધું આવું થઈ ગયું છે, મોક્ષ માર્ગનો નાશ થઈ ગયો છે. આમ પરમાત્માએ વિચાર કરીને હે બંને પુત્રો સુખની ખાણ એવા શ્રીહરિ આ પ્રગટ થયા છે. આવો વિચાર કરીને જીવના કલ્યાણનો માર્ગ વળી પ્રગટ કરવા, એકાંતિક ધર્મ પ્રગટ કરવા, આ તમારો ભાઈ કહેવાય છે ને એ ભાઈ નથી, એ ભગવાન પ્રગટ થયા છે. પ્રગટ થઈને એમણે સાધુતાના ગુણ લીધા છે અને કેટલાય જીવોનો મોક્ષ કર્યો છે. કેટલાયનો તો કરી નાખ્યો છે જેની તમને મને ખબર નથી. જેને અધર્મમાં પ્રીતિ હોય તેને અસુર જાણવા. અત્યારે શ્રીહરિ જ્ઞાનરૂપી ખડગ લઈને અસુરોનો સંહાર કરશે. તોપ આદિ અનંત શસ્ત્ર છે જેનો ગણતા પાર આવે નહીં, પણ તે વાત નિર્ધારિત છે કે તેમાં કોઈ અસ્ત્ર કે શસ્ત્ર જ્ઞાનરૂપી ખડગના સમાન નથી નથી. જ્ઞાનરૂપી જે તરવાર છે ને એની હારે કોઈ આવે નહીં. આ ઘનશ્યામ જ્ઞાનરૂપી તરવાર લઈ બધાના જ્ઞાન કાપી નાખશે. જ્ઞાન ખડગ કર જાહી કે તેહી સમ ખડગ ન કોઈ, ઓર સો મારન મારહી દેખે બિચારી જો હોય. જ્ઞાન ખડગ કર જાહી કે તેહી સમ ખડગ ન કોઈ, ઓર સો મારન મારહી દેખે બિચારી જો હોય. જ્ઞાનરૂપી ખડગ જેવું કોઈ ખડગ ન છે. અરે જ્ઞાનરૂપી ખડગ જેના હાથમાં છે એને કોઈ મારી શકે નહીં, તેના સમાન બીજું કોઈ ખડગ કે શસ્ત્ર નથી. અરે તે તો મારનારાને પણ મારે છે, પણ જ્ઞાન ખડગનો ઉપયોગ કરનારાનો કોઈ વિનાશ કરી શકતો નથી. જ્ઞાનરૂપી જે ખડગ છે ને એ પોતાનો અને બીજાનો બેયનો ઉદ્ધાર કરે. બીજા જે શસ્ત્ર છે ને તે તો મારનારાને પણ મારે છે, એવું નહીં કે જે મારતો હોય એમ ન મારે. આપણી જ તરવાર હોય, આપણી જ પિસ્તોલ હોય, આપણા હાથમાં જોંટી લઈને આપણે જ ઉડાડી દે, એ બધા શસ્ત્ર એવા કે આપણને ન વાગે. પણ જ્ઞાનરૂપી શસ્ત્ર એવું છે કે આપણને ન વાગે ને હામાં નહીં ન વાગે, વાગે નહીં રોગ મટી જાય, પીડા નહીં પાર પડી જઈએ. લ્યો ધર્મદાદા કહે છે જ્ઞાનરૂપી ખડગનો ઉપયોગ કરનારાનો કોઈ વિનાશ કરી શકતું નથી, તે વિચારીને જોવું જોઈએ. હરિસમન સમર્થ કોઈ જોજો જગતમે જન અનંત, દેવ નૃપતિ સોઈ ઓર જન કોન લેખ મહી. શ્રી હરિના સમાન આ દુનિયામાં કોઈ નથી. આ જગતમાં જે જે અનંત દેવો કે રાજાઓ થઈ ગયા હોય, ભલે થઈ ગયા હોય, તમ તમારે એને પણ વિચારી લ્યો. તે સિવાયના સામાન્ય લોકોના તો કોઈ લેખા જ નથી, પણ ઓલ્યાય ભગવાનની આગળ કાંઈ ગણાય નહીં. કે છે અદ્ભુત વાત કરે, અનંત બ્રહ્માંડ કે દેવ હરિ આજ્ઞા મે રહત સબ,
અનંત બ્રહ્માંડ કે દેવ
ભલે ભલે
હરિ આજ્ઞા મે રહત સબ,
નિશ્ચિત નહીં તત ખેવ એસે હરિ હૈ સમરથ મહા,
નિશ્ચિત નહીં તત ખેવ
હરિ હૈ સમરથ
મહા.
અનંત બ્રહ્માંડોના દેવતાઓ તે બધા રાત દિવસ તત્પર થઈને શ્રી હરિની આજ્ઞા પ્રમાણે રહે છે. આ પ્રગટ ઘનશ્યામની આજ્ઞા પ્રમાણે રહે છે. એવા આ ઘનશ્યામ મહાસમર્થ છે. સાંભળ્યું બે ભાઈએ, વૈરાગ ભક્તિ ધર્મ બિન જ્ઞાના, સો જ્ઞાન જાનના જ્ઞાના, ધર્મ ભક્તિ વૈરાગ સહિતા, હરિકો જ્ઞાન સો પરમ પુનિતા. અને સાંભળો, વૈરાગ ભક્તિ અને ધર્મ વિનાના કોરા જ્ઞાનને તો અજ્ઞાન જાણજો. કોરા જ્ઞાનથી કાંઈ સારું થતું નથી. ધર્મ ભક્તિ અને વૈરાગ સાથેનું જો જ્ઞાન હોય તો કલ્યાણકારી થાય છે. ધર્મ ભક્તિ વૈરાગ સહિતા, હરિકો જ્ઞાન સો પરમ પુનિતા. લ્યો ધર્મ ભક્તિ અને વૈરાગ સહિત ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન તે પરમ પુનિત છે. હરિચંદ્ર મયુર્ધ જેવા રાજાએ અત્યારે જેમ શ્રી હરિ ધર્મને ધારી રહ્યા છે તે રીતે જ ધર્મ ધાર્યો હતો પૂર્વે, અને અત્યંત ભારે આપતકાળમાં પણ તે લોકોએ ધર્મને છોડ્યો નહોતો. પ્રહલાદજી, ભગવાન પૃથુ અને અમરીશની જેમ જ શ્રીહરિ દઢતાથી ભક્તિ કરી રહ્યા છે. એટલે તમે એને કાંઈક ભગત ન માની લેતા, એ દઢતાથી ભક્તિ કરે છે, બહુ સારું ભજન કરે છે, એટલે આપણને એમ લાગે ભગત છે. સુખદેવજી, સનકાદિકો, કપિલ અને દત્તાત્રેયની માફક શ્રીહરિએ વૈરાગ રાખ્યો છે. માટે જોજો એવા સંત નો માની લેતા. શિવ સમ જ્ઞાન મેં મહાપ્રવીના, યોગ કલા જાનત હે નવીના, અનંત ગુણ કારણ સરળ સ્વભાવ, અનંત સામ્રત જામે રહાવું. જ્ઞાનમાં તો આ ઘનશ્યામ શિવજીના જેવા મહાન પ્રવીણ છે, નવીન યોગ કળાને પણ જાણે છે. અનંત ગુણોનું મૂળ છે ઘનશ્યામ, અનંત ગુણોનું મૂળ, તેમ છતાં સરળ સ્વભાવના છે, જેમાં અનંત સામર્થ્ય રહ્યું છે, તો પણ કોઈ પ્રકારનું માન નથી. લ્યો કેટલી અદ્ભુત વાત કરે. જે જે સુખકારી ગુણ કહેવાય તે બધા જ આ ઘનશ્યામમાં છે. અનંત શોભા અને અનંત સારભૂત રસ તે બધાનું આ ઘનશ્યામ કારણ છે. આવું દાદા બોલે છો, જ્ઞાન થઈ ગયું ને એટલે. યામે સંદેહ નહી લગારા, યામે સંદેહ નહી લગારા. હે પુત્રો, હું જે આ વાત કરું છું એમાં ભલા થઈને શંકા ન કરતા, એવું ન માનતા કે ગડપણમાં ડોહાની બુદ્ધિ હાંઠે નાઠી. શું આ ઘનશ્યામને એટલો બધો પોતે નમી પડીને વાલો માની લીધો? અમને બેન છોડીને પોતાના છોકરાને ભગવાન પાળે. એટલે જોજો, તમારું મન ક્યાંક આડાવળા શંકા કુશંકાના ચાળે ન ચડે. યામે સંદેહ નહી લગારા, પોતાના પિતાની વાત સાંભળી બે ભાઈ બહુ રાજી થઈ ગયા. પછી તે બંને ભાઈ અંતરમાં અરખાઈને શ્રીહરિના ચરણમાં પડ્યા, મોટા નાના બે વચલાના પગમાં પડ્યા અને બંને બોલ્યા, હે ઘનશ્યામ, આપના આવા મહાન મહિમાને અમે જાણી શક્યા નહીં, ભેળા રહ્યા પણ સમજ્યા નહીં. પિતાજીના છોડા વચનનો આટલો ઉપદેશ અમને કાંઈક લાગ્યો છે. અમારા ઉપર આપ એવી કૃપા કરો, એવી કૃપા કરો કે અમે પિતાજીની જેમ, પિતાજીની જેમ જ આપનો મહિમા સમજી શકીએ. થોડીક વાતથી થોડુંક સમજાણું છે, પણ હવે એવી કૃપા કરો કે અમને પણ પિતાજીના જેવું જ તમારું જ્ઞાન થાય, તમારો મહિમા થાય. ત્યારે ભગવાન બહુ સરસ બોલ્યા, તબ શ્રી હરિ બોલત ભયે,
તબ શ્રી હરિ બોલત ભયે,
તબ શ્રી હરિ બોલત ભયે, સમાગમ વિનય
बाता બંને ભાઈઓ સાંભળો, તમે જે મારી પાસે માંગણી કરો છો, જે વાતની ઈચ્છા રાખો છો કે પિતાશ્રીના જેવું અમને તમારું જ્ઞાનને નિશ્ચય થાય પ્રગટ ભગવાનનું, પણ પોસિબલ નથી. સાધુ મળે, નિર્માનીપણે સાધુનો સમાગમ કરાય, ત્યારે જ મારો આવો મહિમા અને પ્રગટનું જ્ઞાન થાય. બાકી શક્ય નથી. આવું બોલી ગયા બોલ્યા, બે ને હાર ન પાડી દીધી. આવું કહ્યું, સંત માથે જવા દીધું. ભલે તમે ધર્મદેવના દીકરા, ધર્મકુળમાં રહ્યા, ભલે હું ભગવાન ને તમે બે મારા નાના મોટા ભાઈ રહ્યા, પણ સાધુ સેવ્યા વગર, નિર્માનીપણે સાધુનો સમાગમ કર્યા વગર મારા સ્વરૂપનો પ્રગટપણે સાક્ષાત નિશ્ચય ન થાય. સુન હો મામા બંધુ તુમ દો, સુન હો સંત સમાગમ વિનય બાતા, સાધુ ના સમાગમ વિના કબ જાને ઘણા થોડું ઘણું ભણે, વાંચે, વિચારે થોડાક પુસ્તકો, પછી એને એમ થઈ જાય છે હું બધું સમજી ગયો, હવે મારે સાધુની પાસે નિર્માની થઈને હાથ જોડીને બેહવા જવાની શું જરૂર, પગે લાગવાની શું જરૂર, એને વળી જઈને પૂછવાની શું જરૂર છે, કાંઈક મારા લાગતું હોય કહેજો, બધી મને ખબર પડે છે. એનો અહંકાર માથામાં જે હળવળતો હોય ને હક ન લેવા દે, સાધુનો સમાગમ ન કરવા દે. સાધુ પાસે જઈને હાથ જોડીને બેસીને તો ઘણું કે ઉડાય, આ આ આ આ આ ઘણું સમજવાનું બાકી હોય આપણને, ભલે મોટા થઈ ગયા થોડું ઘણું જ્ઞાન શીખીને, અમુક સેવા કરીને, અમુક આપણામાં સારા ગુણ હોય, શ્રદ્ધા હોય, મહેનતું હોય, થોડાક કામ દાન પુણ્ય કે પંડ સેવાથી આપણે ફેમસ થઈ ગયા હોય, એની કાંઈ ના નહીં, પણ જેવો છે એવો નિર્વિકલ્પપણે અતિ ઉત્તમ નિશ્ચયમાં તો બહુ ખામી હોય, જ્ઞાનમાં તો ઘણું બાકી હોય, સ્વભાવ અને વાસનાને ઝીણું મોટું અજ્ઞાન ઘણું ખૂણે ખાસરે ભરાઈ પડેલું હોય, જે આપણને દેખ્યામાં ન આવતું હોય, પણ સંતો ભક્તો આપણી સાથે રહેનારા રોજ આપણી વાણી વર્તનને જીવન જોતા હોય એને દેખાતું હોય, માટે એની પાસે હાથ જોડવાનો સમાગમ કરવો, જ્ઞાન ગોષ્ઠી કરવી, તો જ જેમ છે એમ ભગવાનનું સ્વરૂપ સમજાય, એમ ભગવાને એના હાગા ભાઈને કહી દીધું, તો આપણે તો કોણ બોલો, આપણે કોણ કે આપણે મેળે ભગવાનને સમજી જઈને કલ્યાણ કરી લઈને રવા દેજો. દાસ તો થવું જ પડે, દાસ ના હો, ભગવાનના જ છીએ, દાસના દાસ થવું જ પડે, તઈ સ્વભાવને વાસના સંપૂર્ણ હરોળાઈને સાફ થાય, અને જેવું કરવું હોય એવું મહાન આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત થાય. પણ દાસના દાસ થયા વિના તો થશે કલ્યાણ, કાંઈ ન થાય એવું નહીં, પણ ઓલા ગોગડા જેવું થાય, સમજ્યા, કપાના અમુક છે ને ઝીંડવા એવા ફાટે ને ભાઈ દોથો જેટલું રૂ નીકળે હો, હા, અને અમુક ઝીંડવા કોકડાઈ જાય, સમજ્યા, એમ આપણું કલ્યાણ છે ને એમ ગંઠાઈ ન જવું જોઈએ, હરખું થવું જોઈએ, અને એને માટે તો જરાય અભિમાન રાખ્યા વગેરે હો, હા, હળવા સરળ થઈને સાધુનો સમાગમ કરશું તો મેળ પડી જાય. સંત બિન નીચે ન હોવહી પ્રગટ હરી કો કોઉ,
સંત તવ ઘર આવહી કૃપા કરી અતિ સોમ. હે નાના મોટા ભાઈઓ, પ્રગટ ભગવાનનો નિશ્ચય સાધુ વિના કોઈ દી થાય નહીં. સંત વિના નીચે ન હોવહી પ્રગટ હરિ કો કોઉં. સંતો જોઈએ, સંતોની સેવા કરવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ. સત્સંગમાં નિર્માની થઈને ઠોહા ખાઈને પડ્યું રહેવું જોઈએ, તો પ્રગટ ભગવાન ઓળખાય, નીચે થાય ને બેડો પાર થાય. લ્યો, આવી ચોખી દીવા જેવી વાત કહી દીધી. ધર્મકુળમાં જન્મમાં માત્રથી જ મેળ નહીં પડી જતો, સંતના સેવક થવું પડે છે, સંત સમાગમ કરવો પડે છે, ત્યારે પ્રગટ ભગવાન શ્રી હરિનો સાક્ષાત્કાર થાય, ઓળખાણ થાય અને આત્યંતિક કલ્યાણ થાય. એ ભાઈઓ, સંત તવ ઘર આવહી, તમારે ઘેરે સાધુ આવશે. કૃપા કરી અતિ સૌ, દયા કરીને કોક દાડો તમારે ઘેર સાધુ આવશે, અને એનો સમાગમ જેદી કરશો તેદી અમને જેવા સેવા ઓળખશો. હવે અટાણે આ બોલ્યા, વર્ષો પછી મહારાજે પોતાના સાધુ પૂર્વ દેશમાં મોકલ્યા હતા, પછી પોતે નીકળી ગયા. વર્ષો પછી તવ ઘર સંત આવશે એમ કીધું ને, એને વર્ષો વ્યા ગયા ત્યારે માયાજીતાનંદ સ્વામીને હિન્દુસ્તાનમાં ધર્મકુરને તેડવા મોકલ્યા. એ વાત અટાણ કરી દીધી કે તમારા ઘેર સાધુ આવશે અને એને જમાડશો, એની હારે હેત કરશો અને એનો સમાગમ કરશો, અને એ જેથી મારા દિવ્ય ચરિત્રને કહેશે, મારું સ્વરૂપ સમજાવશે, ત્યારે તમને સત્સંગ થાય, ત્યારે તમે મારા સ્વરૂપને જેમ છે એમ ઓળખશો. બાકી બાપા કહી ગયા ભલે કહી ગયા, હે આવું બોલે છે. બોલો ઘનશ્યામ.
મુમુક્ષુ બુદ્ધિ હો તજબ તબ તેહિ નીચે હોત, વૈરાગ્ય વિન મુમુક્ષુતા હોત ન જન્મ વિગોત.
નાના એવા ઘનશ્યામ નાના મોટા ભાઈને કહે છે કે એક વાત બીજી પણ ધ્યાનમાં લઈ લો, સંત મળવા માત્રથી જ પાછું કામ નથી થઈ જતું, તો મુમુક્ષુતા હોય ને તો થાય. મુમુક્ષુતા જોઈ અને પછી સંત મળવા જોઈએ, અને પછી ભગવાનનો જેમ છે એમ નિશ્ચય જ્ઞાન થાય ને પછી ભગવાન મળે. આમ લાંબુ જ્યારે મનમાં મુમુક્ષુપણાની ભાવના થાય ત્યારે તેને ભગવાનનો નિશ્ચય થાય છે. જેને મુમુક્ષુપણું જ નથી, ભડભડતી ભગવાનને મળવાની ભૂખ નથી, એને સાધુ મળે તોય કાંઈ હક થતું નથી. આમ પછી સાધુ જો બહુ ભગવાન ભેટાડી દેવા ઉતાવળા થાય તેની હારે વાંધા પડી જાય કે જાળવા જાઓ, એમ આજને આજ તમને મારું કલ્યાણ કરી નાખવાનો ઉમળકો છે ને મારા સ્વભાવ ટાળી દેવાને મને નિર્વાસનિક કરી મૂકવો, પણ એમ એમ મારે હજી ઉતાવળ નથી, તમારે છે એ શું કામની, મને થવી જોઈએ ને વાત હજી. આપણા ગુરુને આપણા સંતોને આપણું કલ્યાણ કરી નાખવાની, સ્વભાવ માત્ર ટાળી નાખવાની, વાસના માત્ર બાળી નાખવાની, ઉતાવળનો પાર ન હોય, પણ આપણે જરાય ઉતાવળ ન હોય બિચારા એ શું કરે. મુમુક્ષુપણાની બુદ્ધિ પેદા થવી જોઈએ. મુમુક્ષુ બુદ્ધિ હોત જબ તબ તેહી નીચે હોત, મુમુક્ષુ બુદ્ધિ થાય તારે નીચે થાય. વૈરાગ્ય વિને મુમુક્ષા હોત ન, લ્યો અને વૈરાગ વિના મુમુક્ષુતા નથી થતી કેશ. એટલે હવ પહેલો જોઈ વૈરાગ, પછી આવે મુમુક્ષુતા, અને પછી જો સાધુ મળે તો પ્રગટ ભગવાનનો નિશ્ચય થાય. આટલું લાંબુ થયું, હવે આપણે મૂળ ખાટલે ખોટ છે વૈરાગ જ નથી, ક્યાંથી મુમુક્ષુતા આવે, અને મુમુક્ષુતા હોય નહીં અને સાધુ ગોદા મારે, હવે એ સત્સંગ થાય કે ડખો થાય, જોયા જેવી થાય.
નિશ્ચય ક્યાં જ થાય, કઠણાઈ થાય, ઘણા એમ થઈ છે આ સત્સંગમાં આવી રીતે જ. કેટલી સરસ વાત કરે છે નાનકડો ઘનશ્યામ, હા મૂળિયા કાઢી નાખે એવી વાત કરે છે, તળિયા ઝાટક હો, હા સબકે અંતર કી લેકર બાત કરતે હે, જાણે હ ના કાળજે ઘાંટી જાય એવી વાતો થાય છે. ચાર પ્રકાર કે પ્રલય કી જબ સુને બાત, જન્મ બિગોત એમ કે છે. વૈરાગ હોય નહીં એટલે મુમુક્ષપણું આવે નહીં, મુમુક્ષપણું આવ્યા વિના સાધુ મળે તો પણ ફાવે નહીં, અને સાધુનો સમાગમ નિર્માનીપણે થાય નહીં એટલે ભગવાનનો જોઈએ એવો નિશ્ચય જ્ઞાન પણ થાય નહીં, મહિમા પણ થાય નહીં, અને આખી જિંદગી વગોવે કે છે, આખી જિંદગી વિતાવે તો પણ વૈરાગ વિના કંઈ કામ થતું નથી. હવે વૈરાગ કેમ થાય તો કે છે, ચાર પ્રકાર કે પ્રલય કી જબ જન સુને બાત, તબ વૈરાગ તે હોત હૈ હરિ બિન કૌ ન સુહાત. ચાર પ્રકારના પ્રલયની મનુષ્ય વાતો સાંભળે અને એ વાત જો એને સાચી મનાય ને હાડે હાડમાં ઉતરી જાય ત્યારે એને વૈરાગ થાય, અને પછી પછી ભગવાન વિના બીજું એને કાંઈ ગમતું નથી, ભગવાન વિના એને કાંઈ ગમતું નથી, અને પછી એ ભગવાનનું જ ગમતું કરે હે, અને પછી મુમુક્ષુતા આવે, અને પછી સાધુનો સમાગમ ફાવે, અને પછી હરિનો મહિમા અપરંપાર થાય. તબહી મહિમા અપાર દેખાત આત્ન જાત કબૂલ,
તબહી મહિમા અપાર દેખાત આત્ન જાત કબૂલ,
અર તબહી મહિમા અપાર દેખાત આત્ન જાત કબૂલ,
તબહી મહિમા અપાર દેખાત આત્ન જાત કબૂલ.
મુમુક્ષુવી કોવાર મહિમા રહતન ઉર બિચાર,
મહિમા રહતન ઉર
બિચાર, અરે મુમુક્ષુવિન કોવાર મહિમા રહતન ઉર બિચાર,
મુમુક્ષુવિન કોવાર મહિમા રહતન ઉર
બિચાર. જબરા ઘનશ્યામ ડાયલોગ મારે છો, બે ભાઈને છટરા કાઢી નાખે એવી વાત કરે છે. તબહી મહિમા અપાર દેખાત આતન જાત કબૂ, અરે ભાઈ ચાર પ્રકારના પ્રલયને જગતને દુઃખરૂપ જાણીને વૈરાગ થાય, વૈરાગ થાય ત્યારે ખરેખરી મોક્ષ પામવાની ભડભડથી ભૂખ થાય, અને એવો ભૂખ્યો હોય એને સારા સાધુ મળે ત્યારે જેને સાધુ પાસે નિર્માની થઈને હાથ જોડીને જેમ વઢે ટોકે એ બધું કમાય, અને ત્યારે જ એને ભગવાનનું જ્ઞાન થાય. સમજાણું? આમ વાત કરી અને કહે છે કે ત્યારે જ એને તબહી મહિમા અપાર, ત્યારે જ એને ભગવાનનો અપાર મહિમા દેખાઈ આવે છે, દેખાત આથ, ત્યારે જ એને ભગવાનનો અપાર મહિમા થઈ આવે છે. અને એ મહિમા ન જાત કબૂ, તે મહિમા ક્યારેય ટાળ્યો ટળતો નથી, ભૂલાઈ જતો નથી. જો આ રીતે પદ્ધતિસર બેઝિક રીતે જો થાય તો એ સાચો મહિમા, અને સાચો મહિમા ક્યારેય નાશ ન થાય. પણ મુમુક્ષુ વિન કૌ વાર, મુમુક્ષુ વિના તો ક્યારેય મહિમા રહતન ઉર્બીચ, મહિમા ઉરમાં રહેતો નથી. કદાચ સાધુએ ભેગા થઈ સમજ્યા મારીને મુસલમાન કરી નાખે, એમ બનાવી દીધો હોય ભગત, મહિમા ચડાવી દીધો હોય બરાબર, સાયકલના વ્હીલમાં હવા ભરે એમ, તે એમાં જ પંચર પડી જ જાય, પાત્રતા વિના એમાં મહિમા ટકે નહીં. પણ આ રીતે જો વૈરાગ મુમુક્ષુતા સાધુનો સમાગમ કરીને મહિમા જો કેળવવામાં આવે તો એ ક્યારેય જાતો નથી. આટલી સરસ વાત કરી, અને પછી બોલ્યા ઘનશ્યામ, મરનો જીય કુ જરૂર જીવનો સો હે અસત સબ,
મરનો જીય કુ જરૂર જીવનો સો હે અસત
મરનો જીયકો જરૂર, જીવને જરૂર મરવાનું છે. અને જીવનો સોહે અસત સબ, જીવવાની વાત ખરેખર ખોટી છે, મરવાની વાત હાવ સાચી છે. જીવવાની વાત સાચી લાગે છે ને, એ ખરેખર ખોટી છે. અને મરવાની વાત તો હાવ સાચી છે. મરવાનું નક્કી, જીવવાનું તો ભ્રમ જેવું છે. ઘડી બે ઘડી લાગે છે કે જીવીએ છીએ, મોત આવીને ઉભું રહી જાય. મરનો જીયકુ જરૂર, જીવનો સોહે અસત સબ.
મરનો જીયકુ જરૂર,
ભલે ભલે
જીવનો સોહે અસત
સબ. સંસાર સબ મોહ પૂર, વહ્યો જાત હૈ અનંત જુગ.
સંસાર સબ મોહ પૂર, વહ્યો જાત હૈ અનંત જુગ.
અરે વહ્યો જાત હૈ અનંત જુગ,
વહ્યો જાત હૈ અનંત
જુગ. હે નાના મોટા બે ભાઈઓ, જીવને મરવાનું તો જરૂર છે જ, અને જીવવાનું તો બધું અસત્ય છે, અનિશ્ચિત છે. સમગ્ર સંસાર તો મોહનું પૂર છે, અને તે અનંત યુગ સુધી હોયું જાય છે. પાણીના પૂરની જેમ વહેતું વહેતું છે આ જગત. હો એસે જીવ મે વર્તે જબહી મુમુક્ષુ જનસો, જાનો તબહી તાકુ સંત મિલે જબ આઈ, તરત હી હોત હરિજન તાઈ. જેને આવા બધા અંતરમાં વિચારોના હિલોળા જ આવ્યા કરતા હોય કે જીવવું તે ખોટું છે, મરવું એ જ સત્ય છે, આ જગતમાં મોહને લઈને બધા દોડ્યા જાય છે, વર્ષો થી આમનામ હાયલું જાય છે, સવારે ફૂલડિયા ખીલે સાંજે તે કર માસે જી, એમ એક દિવસ આ દુનિયા આપણા હાથમાંથી જાશે જી. આવા જેને વિચારો રોજ થતા હોય તો એ મુમુક્ષુ કહેવાય. હે કેને મુમુક્ષુ જાણવો. અને એવો જે મુમુક્ષુ હોય, અને જો એને સાધુ આવીને મળે, તાકુ સંત મિલે જબ આઈ, એને જો સાધુ મળે તરત હી હોત હરિજન તાઈ, ત્યારે તે તરત હરિભગત થાય. બાકી આંચકા મારી વાણી ઠાકી જાવ તો એ ન થાય. બોલો સ્વામિનારાયણ ભગવાન 500 પરમહંસ સાથે ગઢડામાં 28 વર્ષ રહ્યા, તો એ ગઢડું આખું હરિભગત નથી થયું. કેટલા ટકા થયું હશે એ મને ખબર નથી, પણ બધાય તો નહોતા થયા. વડતાલમાં ભગવાને મોટું મંદિર બાંધ્યું, બહુ ત્યાં જાતાનો ઉત્સવ કરતા, તોય વડતાલમાં થોડા ઘણા હરિભગત થયા હતા. ગઢડામાં એમ જ હતું. કેમ જે તેને સત્સંગ થાય, બધાને ન થાય, તે મંદિરની પડખે દિવાલ હોય, એ મંદિરે દર્શને આવે નહીં. મંદિરમાં સાધુ આવ્યા હોય તો ઉલટાના ન્યા રહ્યા રહ્યા ખી જાય કે માળા આવ્યા છે, ઢોલકા વગાડશે ને ધોઈને કરાવશે ને હુવા નહીં દે માથું ચડાવશે. અને બાકી તો 10-10 કલાકનું ડ્રાઇવિંગ કરીને સંતના દર્શને ને સત્સંગનો ને કથાનો લાભ લેવા માણા આવે, અને પડખેથી પડખેથી ન આવે. લ્યો ઓલ્યા પાદર ચીઠે ઢાલીને ઓલ્યા પાદર મંદિરે જવાવાળા હોય, અને મંદિરની આજુબાજુ રહેનારા પણ પગથિયું જિંદગીમાં એ ન ચડ્યા હોય. કેમ જે બાપા, જેને આ જગત નાશવંત છે ને, આ દેહ તો મરવાનો છે, જીવવું જૂઠું, મરવું સાચું, શું થશે જીવનું, આવા વિચારો નથી. એને વૈરાગ નથી, વૈરાગ નથી એને મુમુક્ષુતા નથી, મુમુક્ષુતા નથી એને સાધુ ગમતા નથી, સાધુ ગમતા નથી એને સત્સંગ થતો નથી, સત્સંગ થતો નથી એને ભગવાનનો નિશ્ચય થતો નથી, ભગવાનનો નિશ્ચય થતો નથી એનું કોઈ દી કલ્યાણ થતું નથી. આવું બધું ઘનશ્યામ બોલે છે. બધા પાપોમાં ભારેમાં ભારે પાપ તો નાસ્તિક ભાવ છે. બધા પાપોમાં ભારેમાં ભારે પાપ તો નાસ્તિક ભાવ આપણા જે પીડ્યો હોય ને, ભગવાનનો અને સંતોનો જેમ જેમ મહિમા નથી ને, જેટલો એટલો નાસ્તિક ભાવ જ કહેવાય. મોહનજી ભગતની વાતોમાં આ પ્રસંગ સરસ આવે છે. તે ઓલા સ્વામી કે તો આપણે નાસ્તિક થયા ને, નાસ્તિક છે ને, પછી ગોપાલ સ્વામીએ બરાબર સમજાવ્યું ત્યારે ઘડી બેઠી કે હા, નાસ્તિક ભાવ તો આપણામાં ખૂણે ખાસરે ઘણો પીડ્યો હોય છે,
અને એ મોટા મોટું પાપ છે, આપણે એને ઓળખતા જાણતા નથી. જેમ છે એમ ભગવાનનો, ભગવાનના સંતો ભક્તોનો મહિમા સ્વીકારાય નહીં, મોટપ સ્વીકારાય નહીં, એ નાસ્તિક ભાવ નહીં તારે શું છે? નિર્માની થવાય નહીં, અહમનો કીડો મારી શકાય નહીં, એ નાસ્તિક ભાવ નહીં તારે કયો ભાવ છે ભાઈ? સ્વીકારવું હોય સ્વીકારો, ન સ્વીકારો તો કાંઈ નહીં. આખા આપણે નાસ્તિક ઓલ્યા નાસ્તિક જેવા નહીં, પણ નાસ્તિકપણાનો ભાગ થોડો થોડો તો હોય, કુસંગીનો ભાગ પણ થોડો થોડો આપણામાં હોય, અસુરપણું પણ થોડું થોડું હોય, હોય જ તો. કામ ક્રોધ લોભ મદ મોહ આશા તિરશા રાગ દ્વેષ મારું તારું એ અસુરપણાના જ લક્ષણ છે ને. જેટલા આપણામાં હોય એટલા તો અસુર ખરા જ. જેમ જેમ ભગવાનને ભગવાનના સંતોને માનીએ નહીં, સ્વીકારીએ નહીં, દાસ થાય નહીં, એટલા તો નાસ્તિક ખરા જ. ન માનવું જ કાંઈ નહીં. સ્વીકારીશું આ વાતને, માનશું તો કોક દાડો સુધરશું. પોતાના દોષનો સ્વીકાર ન કરીએ તો દોષ કોઈ દી ટળે નહીં. બધા પાપોમાં ભારે પાપ તો નાસ્તિક ભાવ છે, તેને વળગતા વાર લાગતી નથી. મારો જીવ તો વાતની વાતે મહિમા વિનાનો નાસ્તિક થઈ જાય, નહીં જેવી બાબતને, નહીં જેવા પ્રસંગમાં, નહીં જેવી લેતી દેતીમાં. ઓ હા, આ નાસ્તિક ભાવને વળગતા વાર લાગતી નથી. ત્રણ પ્રકારના કર્મ છે, તે સંચિત ક્રિયામણ અને પ્રારબ્ધ કહેવાય છે, તે બધાનું મૂળ નાસ્તિક ભાવ છે. બોલો, તે નાસ્તિક ભાવ બળે તો સ્વભાવ બળી જાય છે. તે ત્રણ પ્રકારના કર્મોમાં પણ ત્રણ ગુણોને આધારે પ્રત્યેકના ત્રણ ત્રણ વેગ છે, તે એક એક વેગ પણ ત્રણ ગણા છે અને તેના ભેદ અતિશય કયા છે. તે રીતે ધર્મ ભક્તિ વૈરાગ અને જ્ઞાનના પણ સત્વરજ અને તમ આ ત્રણ ગુણને આધારે ત્રણ ત્રણ ભેદ છે. લો, એટલે ભક્તિના જેમ આવ્યા હતા ને એમ જ્ઞાનના, વૈરાગ્યના, ધર્મના બધાના ભેદ આવ્યા, અને તેના ભિન્ન ભિન્ન રીતે 40 ભેદ રહ્યા છે. આવું લખ્યું છે, બહુ મને સમજાતું નથી. એસી બાત હે અનંત અપારા જ્ઞાન ચક્ષુ છો જાનન હારા. આવી અનંત અપાર વાતું છે, જેને જ્ઞાન ચક્ષુ હોય તે જાણી શકે છે. મન બુદ્ધિ ચિત્ત અહંકારા જ્ઞાન કે દ્વાર યહ નિર્ધારા. મન બુદ્ધિ ચિત્તને અહંકાર આ ચાર જ્ઞાન માટેના દ્વાર છે એમ નિર્ધારિત થયું છે. બાહ્ય ચક્ષુને તો જ્યારે સૂર્યનું અંજવાળું હોય ત્યારે ભૂમિ ઉપર જે જે વસ્તુઓ હોય તે દેખાય છે, તેમ જ્ઞાનરૂપી સૂર્ય છે તે અંતકણમાં પ્રકાશ કરે છે. આંતરિક અંધારાને મટાડીને જ્ઞાનરૂપી પાપનો નાશ કરે છે. જ્યારે પરોક્ષ ભગવાનના અવતારમાં પહેલું જ હેત થાય ત્યારે તે અમૃતના સમાન ગુણ લાગે અને જગતમાં કુહેત થાય, અને પછી એ હેતને જ વાળીને પ્રગટમાં જ લગાડવાનું હોય એવું કહેવું છે. બહુ સરસ વાત કરે છે. પરોક્ષ ભગવાનમાં પહેલું હેત થવું જોઈએ, ક્યાંક હેત હોય એને અહીં પ્રગટમાં વળાય એવું કહે છે. જ્યારે પરોક્ષ ભગવાનના અવતારમાં પહેલું જ હેત થાય ત્યારે તે અમૃતના સમાન ગુણ લાગે, એ અમૃત જેવો ગુણ એને લાગવું પડ્યો અને તેથી જ એને જગતમાં કુહેત થાય. સમજાણું? અદ્ભુત વાત છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.